એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવી સફર પર નીકળી રહ્યા છીએ જે આપણને તારાઓની પેલે પાર લઈ જશે. એન્ડી વિયરની અદ્ભુત સાયન્સ ફિક્શન નવલકથા પ્રોજેક્ટ હેલ મેરીની દુનિયામાં.
નમસ્કાર. અને આ છે ને માત્ર એક અવકાશયાત્રાની વાર્તા નથી, પણ એમ કહો કે માનવ હિંમત, બુદ્ધિ અને અણધાર્યા સંજોગોમાં ટકી રહેવાની વૃત્તિની પણ વાત છે. અને આ પુસ્તક આજે એટલા માટે મહત્વનું છે કારણ કે તે પૂછે છે, જ્યારે સમગ્ર માનવજાતિનું અસ્તિત્વ દાવ પર લાગેલું હોય ત્યારે એક વ્યક્તિની ભૂમિકા, મતલબ એનો રોલ શું હોઈ શકે, તેનો અંતિમ ધ્યેય, એનો ગોલ શું બની શકે.
બરાબર, બહુ મોટો સવાલ છે. શું એક સામાન્ય લાગતો માણસ ખરેખર દુનિયા બચાવી શકે?
હા, એ જ.
આ પુસ્તક આવા ગહન પ્રશ્નોને વિજ્ઞાન અને રોમાંચના તાણાવાણામાં ખૂબ સરસ રીતે ગૂંથે છે. તો ચાલો આ સફર શરૂ કરીએ અને જોઈએ કે આ પુસ્તકના પાને પાને શું છુપાયેલું છે. શરૂઆત કરીએ લેખકથી, એન્ડી વિયર, જેણે ધ માર્શિયન જેલી હિટ ફિલ્મ આપી. એ જ લેખક ખરું ને?
હા, એ જ.
એમની પૃષ્ઠભૂમિ શું છે જે તેમને આવી વાર્તાઓ લખવા પ્રેરે છે? કંઈક ખાસ હશે ને?
હા, એમની પૃષ્ઠભૂમિ ખરેખર રસપ્રદ છે. એ લેખક બન્યા ને એ પહેલા તો સોફ્ટવેર એન્જિનિયર હતા, ખબર છે?
ઓ, એમ?
હા,
એન્જિનિયર.
હા, અને એમના પિતાજી એ તો કણ ભૌતિક શાસ્ત્રી હતા, પોર્ટિકલ ફિઝિસિસ્ટ. એટલે વિજ્ઞાન તો એમને એમ કોને કે વારસામાં જ મળ્યું. એટલે જ એમની વાતોમાં આટલી ચોકસાઈ અને પેલી વાસ્તવિકતાનો ભાસ હોય છે.
બરાબર.
એમણે કોમ્પ્યુટર સાયન્સ ભણ્યા પછી એઓએલ અને બ્લિઝાર્ડ જેવી મોટી કંપનીઓમાં પ્રોગ્રામર તરીકે કામ પણ કર્યું છે.
એટલે કે ટેકનોલોજી અને વિજ્ઞાનનો નક્કર અનુભવ. આ જ કારણ છે કે એમની વાર્તાઓ માત્ર કલ્પના નથી હોતી, પણ વૈજ્ઞાનિક રીતે શક્ય, શક્ય લાગે એવી હોય છે. ધ માર્શિયનમાં પણ આ જ વાત હતી ને?
હાર્ડ સાયન્સ ફિક્શન શૈલી માટે જાણીતા છે, જેમાં શું કહેવાય, વૈજ્ઞાનિક ચોકસાઈ અને તકનીકી વિગતો પર ખૂબ ધ્યાન અપાય છે.
હા, એ તો છે. પણ એમની ખૂબી એ છે કે તેઓ આ જટિલ વિજ્ઞાનને વાર્તાનો એવો હિસ્સો બનાવે છે કે તે બોઝલ બનવાને બદલે રોમાંચ વધારે છે. વિજ્ઞાન અહીં માત્ર સેટિંગ નથી, પણ સમસ્યાઓ અને તેના ઉકેલોનું મુખ્ય સાધન છે.
એમની વાર્તાઓમાં એક પ્રકારનો આશાવાદી વ્યવહારવાદ દેખાય છે, ઓપ્ટિમિસ્ટિક પ્રેગ્મેટિઝમ. એવો વિશ્વાસ કે તર્ક, પ્રયોગ અને દ્રઢતાથી મોટામાં મોટી મુશ્કેલીઓ પણ ઉકેલી શકાય છે.
અને તેમનો એન્જિનિયરિંગનો અનુભવ તેમને સમસ્યાઓ પર એક અલગ દ્રષ્ટિકોણથી જોવામાં મદદ કરતો હશે, ખરું ને?
ચોક્કસ, પ્રોબ્લેમ સોલ્વિંગનો અભિગમ.
તો આ અનુભવ સાથે પ્રોજેક્ટ હેલ મેરીમાં તેમણે કઈ સમસ્યા અને કયો ઉકેલ આપણી સામે મૂક્યો છે? પુસ્તકનો મુખ્ય વિચાર શું છે, મતલબ પ્લોટ શું છે?
પુસ્તકનો પાયો જ એમ કહો કે હચમચાવી દે એવો છે. આપણો સૂર્ય, પૃથ્વીનો જીવનદાતા, એ ધીમે ધીમે ઠંડો પડી રહ્યો છે.
શું વાત કરો છો, સૂર્ય?
હા, કારણ એસ્ટ્રોફેજ નામના સૂક્ષ્મજીવો, માઇક્રો ઓર્ગેનિઝમ્સ, જે સૂર્યની ઉર્જા શોષી રહ્યા છે, અને આના કારણે પૃથ્વી પર હિમયુગ એટલી ઝડપથી આવી રહ્યો છે કે માનવતા પાસે માત્ર થોડા દાયકાઓ જ બચ્યા છે.
ઓહ, એટલે કે સંપૂર્ણ વિનાશની ઘંટડી વાગી ચૂકી છે. બાપરે, પછી માનવતા શું પગલું ભરે છે આટલા મોટા સંકટ સામે?
જ્યારે બધા વૈજ્ઞાનિક ઉપાયો, મતલબ બધું જ ટ્રાય કર્યા પછી નિષ્ફળ જાય છે, ત્યારે દુનિયાના દેશો ભેગા મળીને એક અંતિમ અત્યંત જોખમી મિશન હાથ ધરે છે, પ્રોજેક્ટ હેલ મેરી.
હેલ મેરી, નામ જ સૂચવે છે કે આ છેલ્લો દાવ છે.
બરાબર. આ એક એવું અત્યાધુનિક અવકાશયાન છે જે એસ્ટ્રોફેજ પોતે જ ઈંધણ તરીકે વાપરે છે.
શું કયો? એસ્ટ્રોફેજ જ ઈંધણ?
હા, એ જ તો કમાલ છે. એનો ધ્યેય, એટલે કે ગોલ, છે ટાઉ સેટી નામના તારા સુધી પહોંચવું, જે લગભગ 12 પ્રકાશ વર્ષ દૂર છે.
12 પ્રકાશ વર્ષ? એટલે કે પ્રકાશને પણ ત્યાં પહોંચતા 12 વર્ષ લાગે? પણ ત્યાં જ કેમ, ટાઉ સેટી જ કેમ?
કારણ કે ટાઉ સેટી એકમાત્ર એવો બીજો તારો છે જે એસ્ટ્રોફેજથી સંક્રમિત હોવા છતાં રહસ્યમય રીતે સ્થિર છે. એની ઉર્જા ઘટી નથી રહી.
અચ્છા,
એટલે મિશનનો મુખ્ય ધ્યેય છે એ રહસ્ય ઉકેલવું, જાણવું કે ટાઉ સેટી કેમ બચી ગયું અને એ ઉકેલ પૃથ્વી પર પાછો લાવવો. પણ આ એક વન વે ટ્રીપ જેવું છે. પાછા ફરવાની કોઈ ખાતરી નથી.
ઓહ, અને આ મિશન માટે કોને પસંદ કરવામાં આવે છે?
આ મિશન માટે પસંદ કરાય છે ડોક્ટર રાયલેન્ડ ગ્રેસ, આપણો નાયક.
પણ વાર્તાની શરૂઆતમાં એની હાલત કંઈક જુદી જ હોય છે, નહીં? મેં સાંભળ્યું છે.
હા, એ જ તો વિયરની કમાલ છે. વાર્તા શરૂ થાય છે ત્યારે ગ્રેસ અવકાશયાનમાં કોમામાંથી જાગે છે, પણ એને કશું જ યાદ નથી. એ કોણ છે, ક્યાં છે, એનું મિશન શું છે? બ્લેન્ક, કશું નહીં.
બાપરે, સ્મૃતિભ્રંશ,
સંપૂર્ણ સ્મૃતિભ્રંશ. એને ખબર પડે છે કે એના બે સાથી ક્રૂ મેમ્બર્સ મૃત્યુ પામ્યા છે. તે એકલો છે અજાણ્યા જગ્યાએ. એનું પોતાનું અસ્તિત્વ અને મિશનનો ધ્યેય, એનો રોલ અને ગોલ બધું જ શૂન્યમાંથી ફરી શોધવાનું છે.
એટલે વાચક પણ ગ્રેસની સાથે જ આ રહસ્ય ઉકેલતો જાય છે. આ તો ખરેખર રોમાંચક લાગે છે, એકદમ ઇન્ટરેસ્ટિંગ.
ચોક્કસ, વાર્તા બે સ્તરે ચાલે છે. વર્તમાનમાં ગ્રેસ વૈજ્ઞાનિક તર્ક અને પ્રયોગોથી પરિસ્થિતિનો તાગ મેળવે છે, પોતાના ભૂતકાળ અને પૃથ્વી પરના સંકટને ધીમે ધીમે યાદ કરે છે.
અને બીજો સ્તર,
અને ફ્લેશબેકમાં આપણને ખબર પડે છે કે કેવી રીતે એસ્ટ્રોફેજની શોધ થઈ, કેવી રીતે ઇવા સ્ટ્રેટ નામની એક કડક પણ અત્યંત કાર્યક્ષમ મહિલા નેતાએ આ પ્રોજેક્ટ હાથ ધર્યો.
ઇવા સ્ટ્રેટ,
અને કેવી રીતે ગ્રેસ, જે એક ભૂતપૂર્વ વિજ્ઞાન શિક્ષક અને પોતાના સંશોધનને કારણે થોડો બદનામ થયેલો જીવવિજ્ઞાની હતો, તેને તેની ઈચ્છા વિરુદ્ધ આ મિશન માટે પસંદ કરવામાં આવ્યો. મતલબ તેની ભૂમિકા, રોલ તેના પર લાદવામાં આવી હતી એમ કહી શકાય.
અચ્છા, એની ઈચ્છા વિરુદ્ધ. આ પણ એક રસપ્રદ મુદ્દો છે. અને પછી ટાઉસ સિટી પહોંચ્યા પછી એક મોટો વળાંક આવે છે જે આખી વાર્તાને નવી દિશા આપે છે, ખરું ને?
હા, ત્યાં ગ્રેસને ખબર પડે છે કે તે એકલો નથી. તેને એક એલિયન અવકાશયાન મળે છે.
એલિયન?
હા, અને એનું મિશન પણ તેના જેવું જ છે. અહીંથી વાર્તા ફર્સ્ટ કોન્ટેક્ટ અને બે તદ્દન ભિન્ન પ્રજાતિઓ વચ્ચેના સહયોગની ગાથા બની જાય છે. આ મુલાકાત ગ્રેસના મિશન અને તેની પોતાની ભૂમિકાને, એના રોલને ફરીથી વ્યાખ્યાયિત કરે છે.
વાહ, તો ગ્રેસની આ શરૂઆતની મૂંઝવણ પછી વાર્તાનો મુખ્ય ભાગ કેવી રીતે ખુલે છે? મતલબ એની સફર કેવી રહે છે?
ગ્રેસ ધીમે ધીમે વૈજ્ઞાનિક પદ્ધતિથી પોતાની યાદશક્તિ પાછી મેળવે છે. ગુરુત્વાકર્ષણ માપે છે, વાતાવરણ ચેક કરે છે, એમ કરીને સમજે છે કે તે એકલો જ બચ્યો છે અને પૃથ્વીને બચાવવાની જવાબદારી હવે એના ખભા પર છે.
એટલે એનો રોલ ક્લિયર થાય છે.
હા, અને ફ્લેશબેકમાં આપણને પેલી ઇવા સ્ટ્રેટની કઠોરતા પણ દેખાય છે, જેણે મિશનની સફળતા માટે કોઈ પણ હદ સુધી જવાની તૈયારી બતાવી હતી. પછી ભલે તે નૈતિક રીતે થોડું આમતેમ હોય, ગ્રેસને સમજાય છે કે તેની ભૂમિકા કેટલી ગંભીર અને અનિવાર્ય છે, એનો ગોલ કેટલો મોટો છે.
અને પછી આવે છે ટાઉ સેટી અને પેલી એલિયન મુલાકાત જેની આપણે વાત કરી.
ટાઉ સેન્ટી પહોંચીને તે જુએ છે કે તારો ખરેખર સ્થિર છે, ભલે ત્યાં એસ્ટ્રોફેજ હોય. અને પછી તે એલિયન યાન બ્લિપ એ શોધે છે. પ્રથમ સંપર્ક અદ્ભુત છે.
કેવી રીતે? ભાષા તો હોય નહીં.
એ જ તો, ભાષા તો છે જ નહીં, બરાબર? એટલે તેઓ ગણિત અને ભૌતિક શાસ્ત્ર, એના જે સાર્વત્રિક નિયમો છે ને, એનો ઉપયોગ કરીને વાતચીત શરૂ કરે છે.
અચ્છા, એટલે વિજ્ઞાન જ એમની ભાષા બની જાય છે એમ.
ચોક્કસ, વિજ્ઞાન તેમની વચ્ચેનો સેતુ બને છે, યુનિવર્સલ લેંગ્વેજ.
અને તે મળે છે રોકીને, પેલો એલિયન. રોકી કેવો છે? કંઈક અલગ જ હશે ને?
અરે, રોકી દેખાવમાં પૃથ્વીના કરોડિયા જેવો છે, પણ એ ખૂબ જ બુદ્ધિશાળી ઇજનેર છે.
કરોડિયા જેવો?
હા, પણ એનું શરીર અલગ જ છે. તે મિથેનના વાતાવરણમાં રહે છે, દબાણ ખૂબ ઊંચું છે, અને તે અવાજના તરંગો સોનારથી જુએ છે.
ઓહ, અને બોલે કેવી રીતે?
એની ભાષા સંગીતમય ધ્વનિ જેવી છે. ગ્રેસને ખબર પડે છે કે રોકીનો ગ્રહ એરિડ પણ એસ્ટ્રોફેજને કારણે નષ્ટ થઈ રહ્યો છે. તેમના ધ્યેય, ગોલ્સ સમાન છે, પોતપોતામાં સૂર્યને બચાવવાનો ઉકેલ શોધવો.
ઈદારી શરૂ થાય છે
કે પછી શંકા અને ડર?
શરૂઆતમાં થોડી શંકા હોય છે, પણ ધ્યેય સમાન હોવાથી ભાગીદારી શરૂ થાય છે. ગ્રેસ જીવવિજ્ઞાનમાં નિષ્ણાત છે, રોકી ઇજનેરીમાં. બંને પોતપોતાની કુશળતા અને જ્ઞાન વહેંચે છે,
એટલે એકબીજાના પૂરક બને છે.
બરાબર. તેમની વચ્ચે શરૂઆતની અજાણતા અને ડર ધીમે ધીમે પરસ્પર આદર, વિશ્વાસ અને ગાઢ મિત્રતામાં પરિણમે છે. રોકીના વારંવારના ઉદ્ગારો, જેમ કે અમેઝ, ગુડ ગુડ ગુડ, તેમની નિર્દોષ જિજ્ઞાસા અને ઉત્સાહ દર્શાવે છે અને વાર્તામાં હળવાશ લાવે છે.
હા, એ મેં સાંભળ્યું છે.
એ બહુ ફેમસ થયું છે. તો સાથે મળીને તેઓ ઉકેલ શોધી કાઢે છે.
હા, ટાઉ સેટી સિસ્ટમના એક ગ્રહ એડ્રિયન પર તેઓ એસ્ટ્રોફેજનો કુદરતી શિકારી શોધે છે, એક બીજો સૂક્ષ્મજીવ જેનું નામ તેઓ રાખે છે ટાઉમોઇબા.
તોમોઇબા, તો આ જ ઉકેલ છે?
હા, આ જ તેમનો ઉકેલ છે. યોજના બને છે કે ટાઉમોઇબાને મોટા પાયે ઉછેરીને પોતપોતાના ગ્રહ પર લઈ જવા અને ત્યાંના એસ્ટ્રોફેજનો નાશ કરવો. હવે ધ્યેય, એમનું ગોલ હાથવેંધમાં લાગે છે.
લાગે છે કે હવે બધું બરાબર થઈ જશે, પણ સાયન્સ ફિક્શન વાર્તા હોય અને બધું સીધું પાર ઉતરે એવું તો બને નહીં. સમસ્યાઓ તો આવી જ હશે ને?
ચોક્કસ, વગર સમસ્યાએ તો મજા જ ના આવે. પહેલા તો એસ્ટ્રોફેજ રૂકીના જહાજને જ નુકસાન પહોંચાડવાનું શરૂ કરે છે.
ઓહ,
પણ તેઓ સાથે મળીને તેનો ઇજનેરી ઉકેલ શોધી કાઢે છે. રૂકી એન્જિનિયર છે એટલે એ કામ થઈ જાય છે, પણ પછી એક વધુ મોટી વિનાશક સમસ્યા આવે છે.
કઈ સમસ્યા?
ગ્રેસે જે ટાઉમોઇબા ઉછેર્યા હતા ને, એ મરવા લાગે છે.
શું? કેમ?
ખૂબ મહેનત પછી ગ્રેસને કારણ સમજાય છે. ટાઉમોઇબાને જીવવા માટે નાઇટ્રોજનની જરૂર છે. પૃથ્વીના વાતાવરણમાં નાઇટ્રોજન ભરપૂર છે, પણ રોકીના ગ્રહ એરિડ પર નથી.
ઓ નો!
એટલે રોકી માટે ઉછેરેલા ટાઉમોઇબા નકામા સાબિત થાય છે. એટલું જ નહીં, ગ્રેસ પાસે પૃથ્વી માટે જે નમૂના હતા એ પણ દૂષિત થઈ જાય છે. ક્રોસ કન્ટેમિનેશન.
ઓ બાપરે! એટલે કે આખી મહેનત પર પાણી ફરી વળ્યો. બંનેના મિશન નિષ્ફળ, ગોલ પૂરો નહીં થાય.
લગભગ એવી સ્થિતિ. જો ગ્રેસ પાસે પૃથ્વી પર પાછા ફરવા માટે પૂરતું ઈંધણ એટલે કે પેલું એસ્ટ્રોફેજ છે, પણ ઉકેલ જીવંત ટાઉમોઇબા નથી. અને રોકી પાસે ઉકેલ છે, કારણ કે એના વાતાવરણમાં ટાઉમોઇબા જીવી શકે છે, પણ એના ગ્રહ સુધી પાછા જવા માટે પૂરતું ઈંધણ નથી.
એટલે બંને અધૂરા રહી ગયા. બંનેના ધ્યેય સિદ્ધિની અણી પર આવીને અટકી જાય છે. આ તો જબરી કટોકટી કહેવાય. અહીં ગ્રેસ પાસે શું વિકલ્પ બચે છે? આ તો કટોકટીની પરાકાષ્ઠા છે. હવે એનો રોલ શું?
અહીં વાર્તાનો સૌથી મોટો નૈતિક સંઘર્ષ આવે છે, ધ મોરલ ડાયલેમા. ગ્રેસને અચાનક યાદ આવે છે કે તેણે પૃથ્વી પર ઝડપથી ઉકેલ મોકલવા માટે નાના પ્રોબ્સ તૈયાર કર્યા હતા. બીટલ્સ નામ આપ્યું હતું.
બીટલ્સ?
હા, અને તેમાં શુદ્ધ જીવંત ટાઉમોઇબા છે.
ઓ, તો ઉકેલ છે.
હા, પણ હવે એની સામે પસંદગી છે. એક બીટલ્સ પૃથ્વી પર મોકલી દેવા એટલે પોતાનું મૂળ ધ્યેય, ઓરિજિનલ ગોલ પૂરો કરવો, અને રોકીને એના નસીબ પર છોડી દેવો, જેનો અર્થ છે રોકી અને તેની આખી પ્રજાતિનો વિનાશ.
અને બીજો વિકલ્પ?
બીજો વિકલ્પ, પોતાનું બચેલું ઈંધણ રોકીને આપી દેવું જેથી તે પોતાના ગ્રહ અને પ્રજાતિને બચાવી શકે. પણ એમ કરવામાં ગ્રેસ પોતે ટાઉસેઠીમાં ફસાઈ જાય અને કદાચ પૃથ્વી ક્યારે ઉકેલ મેળવી ન શકે.
માનવતા વિરુદ્ધ મિત્રતા, પોતાનો મૂળ ગોલ વિરુદ્ધ નવી મળેલી જવાબદારી અને સંબંધ, આ તો ભયાનક દ્વિધા છે. ગ્રેસ શું નિર્ણય લે છે? તેની અંતિમ ભૂમિકા, એનો ફાઇનલ રોલ શું બને છે?
ગ્રેસ એક અત્યંત મુશ્કેલ અને ઉમદા નિર્ણય લે છે. તે પહેલા બીટલ્સને પૃથ્વી તરફ લોન્ચ કરે છે. આમ પોતાનો મૂળ ધ્યેય જેને સોંપાયો હતો એ પૂરો કરે છે.
એટલે પૃથ્વીને બચાવવાનો પ્રયાસ તો કર્યો.
હા, પણ પછી તે પોતાનું બાકીનું બધું ઈંધણ રોકીને આપી દે છે અને તેને એમ કહીને તેના ગ્રહ તરફ રવાના કરે છે કે તેણે બંનેને બચાવવાની કોઈક યોજના બનાવી છે, જે સાચું નથી હોતું.
એટલે જૂઠું બોલે છે?
હા, રોકીને બચાવવા માટે. તે રોકી અને એની પ્રજાતિને બચાવવા માટે પોતાનું ભવિષ્ય, પોતાનું જીવન બલિદાન આપી દે છે.
શું વાત છે! તેણે બંને ધ્યેય સાધવાનો પ્રયત્ન કર્યો. પૃથ્વીના ઉકેલ મોકલ્યો અને મિત્રને બચાવ્યો, પોતાના જીવના ભોગે. પણ પછી ગ્રેસનું શું થાય છે? વાર્તા ત્યાં પૂરી?
ના, હજી એક વળાંક બાકી છે. ગ્રેસ એકલો રહી જાય છે મૃત્યુની રાહ જોતો. પણ રોકી, જે ખૂબ બુદ્ધિશાળી છે, તે છેતરપંડી સમજી જાય છે.
ઓ!
અને પાછો ફરે છે. તે ગ્રેસને બચાવે છે.
ખરેખર રોકી પાછો આવે છે? વાહ!
હા, વાર્તાનો અંત વર્ષો પછી એરિડ ગ્રહ પર થાય છે. ગ્રેસ ત્યાં રોકી અને તેના લોકો સાથે રહે છે. તેણે એરિડ પર બાકી રહેલા ટાઉમોઇબાને નાશ કરવામાં મદદ કરી.
એટલે એણે એરિડને પણ બચાવ્યો.
હા, અને હવે તે યુવાન એરિડિયનોને ભણાવે છે. તે ફરી એકવાર શિક્ષકની ભૂમિકામાં છે, ટીચર બની ગયો છે, પણ એક તદ્દન અલગ દુનિયામાં.
એટલે એનો રોલ ફરી બદલાયો.
બરાબર. તેને ખબર નથી કે પૃથ્વી બચી કે નહીં, બીટલ્સ પહોંચ્યા કે નહીં, પણ તે શાંતિમાં છે. તેણે એક આખી પ્રજાતિને બચાવી અને એક નવું ઘર, નવો હેતુ, નવો ગોલ અને એક અતૂટ મિત્રતા મેળવી. તેનો અંતિમ રોલ અને ગોલ અણધારી રીતે બદલાઈ ગયા, પણ એણે એને સ્વીકારી લીધા.
વાહ, અદ્ભુત અંત. આ વાર્તામાંથી તો ઘણા બધા વિચારો અને સંદેશાઓ મળે છે. સૌથી સ્પષ્ટ તો મને લાગે છે કે વિજ્ઞાનની શક્તિ છે.
હા, પહેલો અને સૌથી મહત્વનો સંદેશ એ છે કે વિજ્ઞાન ખરેખર એક સાર્વત્રિક ભાષા છે, યુનિવર્સલ લેંગ્વેજ. ગણિત અને ભૌતિકશાસ્ત્રના નિયમો બ્રહ્માંડમાં બધે સમાન છે, અને તે જ ગ્રેસ અને રોકી જેવા બે તદ્દન ભિન્ન જીવો વચ્ચે સંવાદ અને સમજણનો પુલ બને છે.
સાચી વાત છે. રોજિંદા જીવનમાં પણ જ્યારે આપણે અલગ ભાષા કે સંસ્કૃતિના લોકો સાથે કામ કરીએ, ત્યારે કોઈક સામાન્ય ધ્યેય કે સિદ્ધાંત, જેમ કે કોઈ પ્રોજેક્ટનું લક્ષ્ય કે માનવીય મૂલ્યો, એ આપણને જોડી શકે છે ને?
ચોક્કસ. એ કોમન ગ્રાઉન્ડ શોધવાની વાત છે.
અને બીજું, સહયોગની અદ્ભુત શક્તિ, ટીમવર્ક. એકલા હાથે કદાચ ગ્રેસ કે રોકી સફળ ન થાત.
બિલકુલ. આ પુસ્તક ભારપૂર્વક કહે છે કે મોટા સંકટોનો સામનો કરવા માટે સહકાર અનિવાર્ય છે, ભલે સહયોગ કરનારા ગમે તેટલા ભિન્ન હોય. ગ્રેસ, જીવવિજ્ઞાની, અને રોકી, ઇજનેરની અલગ અલગ કુશળતાઓ એકબીજાની પૂરક બની, અને એટલે જ તેઓ ઉકેલ સુધી પહોંચી શક્યા.
આપણા સમાજમાં પણ જટિલ સમસ્યાઓ, પર્યાવરણ હોય, આરોગ્ય હોય, શિક્ષણ હોય, એના ઉકેલ માટે વિવિધ ક્ષેત્રોના લોકોએ સાથે મળીને કામ કરવું જરૂરી છે. ઇન્ટરડિસિપ્લિનરી અપ્રોચ.
બરાબર કહ્યું.
અને ત્રીજો મુદ્દો જે મને સ્પર્શી ગયો તે છે બલિદાન અને હેતુની પુનઃવ્યાખ્યા. પેલો ગ્રેસનો અંતિમ નિર્ણય એ બતાવે છે કે ક્યારેક મોટા સારા માટે અથવા તો મિત્રતા માટે પોતાના મૂળ ધ્યેયને પણ જતો કરવો પડે છે, એ રોલ બદલવો પડે છે.
સાચી વાત છે. સાચી વીરતા ઘણીવાર આવા નિસ્વાર્થ કાર્યોમાં રહેલી હોય છે, અને આ પુસ્તક એ પણ દર્શાવે છે કે આપણી ભૂમિકા અને જીવનનો હેતુ સંજોગો અને સંબંધો સાથે બદલાઈ શકે છે, ડાયનેમિક હોય છે.
હા,
ગ્રેસ પૃથ્વી બચાવવા નીકળ્યો હતો, પણ અંતે તેણે એક એલિયન પ્રજાતિને બચાવી અને ત્યાં શિક્ષક તરીકે નવો હેતુ શોધી કાઢ્યો. આશા અને સ્થિતિસ્થાપકતા પણ મહત્વના છે. ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ હાર ન માનવી અને ઉકેલ શોધતા રહેવું, રિઝિલિયન્સ.
પુસ્તકમાં કેટલાક વાક્યો કે વિચારો એવા છે જે ખરેખર મનમાં રહી જાય છે, જેમ કે ગ્રેસ અને રોકીની મિત્રતાનું પ્રતીક પેલું ફિસ્ટ બમ્પ. એ કેવી રીતે કહે છે?
હા, મને મુઠ્ઠી આપો, ફિસ્ટ મી.
એ નાનકડું વાક્ય તેમની વધતી જતી આત્મીયતા અને સફળતાની ઉજવણીનું પ્રતીક બની જાય છે. તે દર્શાવે છે કે ભાવનાઓ અને મિત્રતા ભાષા અને પ્રજાતિના બંધનોથી પર છે.
ખરેખર સુંદર છે. અને રોકીના પેલા ઉત્સાહભર્યા ઉદ્ગારો, અદ્ભુત. સારું સારું સારું. પ્રશ્ન.
હા હા, એ રોકીના પાત્રને જીવંત કરી દે છે. તેની અખૂટ જિજ્ઞાસા, સકારાત્મકતા અને કંઈક નવું જાણવાનો નિર્દોષ આનંદ દર્શાવે છે. વિજ્ઞાન પ્રત્યેનો આબો ઉત્સાહ ચેપી હોય છે.
બરાબર. અને પેલું વાક્ય જેમાં ગ્રેસ વૈજ્ઞાનિક અને ઇજનેરનો તફાવત સમજાવે છે, કંઈક પર્વત અને સુરંગવાળું હતું.
હા, વૈજ્ઞાનિકો પર્વત જુએ છે, ઇજનેરો સુરંગ જુએ છે. હું વૈજ્ઞાનિક છું, હું ફક્ત પર્વત જોઉં છું.
આ બહુ સરસ રીતે વૈજ્ઞાનિક જે સમસ્યાને ઓળખે છે અને વ્યાખ્યાયિત કરે છે, અને ઇજનેર જે ઉકેલ શોધે છે અને બનાવે છે, ના દ્રષ્ટિકોણનો ભેદ સ્પષ્ટ કરે છે. અને એ પણ બતાવે છે કે કોઈ પણ મોટી સફળતા માટે આ બંને પ્રકારની વિચારસરણી જરૂરી છે. ગ્રેસ સમસ્યા સમજ્યો, રોકી ઉકેલ બનાવવામાં મદદ કરી.
એકબીજા વગર અધૂરા.
બિલકુલ.
આ બધી વાતો કાલ્પનિક વાર્તાની હોવા છતાં તેમાંથી વાસ્તવિક જીવન માટે પણ ઘણું શીખવા મળે છે. આપણે રોજિંદા જીવનમાં આ વિચારોનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ? કોઈ દાખલા?
ચોક્કસ. એક મુખ્ય બોધપાઠ છે મૂળભૂત સિદ્ધાંતોથી વિચારવું, ફર્સ્ટ પ્રિન્સિપલ્સ થિંકિંગ. જ્યારે ગ્રેસ સ્મૃતિભ્રંશ સાથે જાગે છે, ત્યારે તે ગભરાવાને બદલે ભૌતિકશાસ્ત્રના મૂળભૂત નિયમો, જેમ કે ગુરુત્વાકર્ષણ, સમય, એનો ઉપયોગ કરીને પોતાની પરિસ્થિતિ સમજવાનો પ્રયાસ કરે છે.
એટલે કે પ્રોબ્લેમને બેઝિક લેવલ પર લઈ જવું.
હા, જ્યારે આપણે કોઈ નવી કે જટિલ સમસ્યાનો સામનો કરીએ ત્યારે તેને નાના મૂળભૂત ચકાસી શકાય તેવા ભાગોમાં તોડીને સમજવાનો પ્રયત્ન કરવાથી ઉકેલ તરફ જવાનો રસ્તો મળી શકે છે, ગોટાળામાં પડવાને બદલે.
અને પેલી સહયોગ માટે સામાન્ય ભાષા શોધવાની વાત પણ મહત્વની છે, કોમન ગ્રાઉન્ડ.
ચોક્કસ. જેમ ગ્રેસ અને રોકીએ વિજ્ઞાનને પોતાની સામાન્ય ભાષા બનાવી, તેમ આપણે પણ જ્યારે જુદા જુદા બેકગ્રાઉન્ડ કે મત ધરાવતા લોકો સાથે કામ કરતા હોઈએ ત્યારે કોઈક સમાન ધ્યેય, મૂલ્ય કે સિદ્ધાંત પર ધ્યાન કેન્દ્રિત કરીને એક સહિયારી સમજણ કેળવી શકીએ છીએ.
હા, એનાથી મતભેદો છતાં સાથે મળીને કામ કરવું શક્ય બને છે.
બરાબર. બીજું, દબાણમાં પણ રમૂજ અને સકારાત્મકતા જાળવી રાખવી, જેમ ગ્રેસ કરે છે.
હા, એ બહુ અઘરું છે પણ જરૂરી છે.
હા, ગ્રેસની રમૂજવૃત્તિ અને આશાવાદ તેને અત્યંત કપરા સંજોગોમાં પણ ટકી રહેવામાં મદદ કરે છે. મુશ્કેલીના સમય પણ થોડી હળવાશ અને સકારાત્મક અભિગમ આપણી માનસિક સ્થિતિસ્થાપકતા વધારે છે. અને છેલ્લે પેલી શિક્ષકની ભૂમિકા.
હા, ગ્રેસનું શિક્ષક બનવું,
પછી તે વર્ગખંડ હોય કે બીજું કોઈ ક્ષેત્ર, એનો રોલ બદલાયો પણ એનો કોર એ જ રહ્યો.
તો આ સમગ્ર ચર્ચા પછી તમારા માટે આ પુસ્તકનો સૌથી મોટો બોધપાઠ શું રહ્યો? મારા માટે તો એ છે કે કેવી રીતે અણધાર્યા સંજોગો આપણી ભૂમિકા, રોલ અને જીવનના ધ્યેય, ગોલ ને સંપૂર્ણપણે બદલી શકે છે, અને છતાં તેમાં પણ એક નવો અર્થ અને સંતોષ મળી શકે છે, જેમ ગ્રેસને મળ્યો.
સાચી વાત છે. અને મારા માટે સૌથી પ્રભાવશાળી વાત એ રહી કે માનવીય કે પછી કહો કે સાર્વત્રિક જોડાણ અને સહાનુભૂતિ કેટલા શક્તિશાળી હોઈ શકે છે. ગ્રેસ અને રોકીની મિત્રતા દર્શાવે છે કે ભિન્નતાઓ કરતા સમાનતાઓ વધુ મહત્વની છે, ખાસ કરીને જ્યારે અસ્તિત્વનો સવાલ હોય.
બરાબર.
અને સાચો હેતુ, સાચો ગોલ ક્યારેક પોતાની જાત કરતા બીજાના ભલામાં રહેલો હોય છે, એ બલિદાનની ભાવના.
અને શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર, આ પુસ્તક આપણને પૂછે છે કે જો ભવિષ્યમાં આપણો સંપર્ક કોઈ એલિયન સભ્યતા સાથે થાય તો શું આપણી સહિયારી જિજ્ઞાસા અને ટકી રહેવાની વૃત્તિ સંઘર્ષ પર હાવી થઈ શકશે?
મોટો પ્રશ્ન છે.
શું આપણે ખરેખર વિજ્ઞાન કે ગણિત જેવી કોઈ સાર્વત્રિક ભાષા શોધી શકશું કે પછી ભય અને અવિશ્વાસ જ જીતશે? વિચારવા જેવો મુદ્દો છે.
ચોક્કસ.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.